நமோ நுரே சௌரியந்தானம் நமோ நுரே சௌசிதானம் நமோ நுரே சௌராயிரியானம் நமோ நுரே சௌஜாயானம் நமோ நுரே சௌ திராவதி சாவணம் ஓம்காரம் எங்கும் சயோக்த நித்யம் ஜாயந்தி யோகின காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்கிலம் பகவான் மகிழம் ஊக்கமோகி மங்களம் குன்கொண்டாரி உஜயந்திரம் ஓசு மங்களம் நம சுமதி சாராய் સોળમી ગાથા છેલ્લું છે ને થોડું સ્વયંભૂ કહેવાય છે બાબાનું છેલ્લું અથવા અનાદિકાળથી અતિ દંડ બંધાયેલા જ્ઞાનાવરણી દર્શાવરણી મૌન્યંતરાય ચાર મૂળ ચારની વાત છે ને ત્યાં દ્રેવ તેમ ભાવ ઘાતી કર્મ વશ કરીને આ જે કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું આ એ ચાર ઘાતી કર્મનો નાશ કરી જડનો તો નિમિત્તિ ઘાતીજી અશુદ્ધતા અને અપૂર્ણતાના ભાવ જે હતા તેનો નાશ કરી અને સ્વયં એ આવિર્ભૂત થયો તકો ભગવાન પોતે જ્ઞાનની પર્યાયમાં પ્રગટ થયો તકો કેવળ જ્ઞાનપણે કોઈની મદ સહાય વિના નિરપેક્ષ છે ને એ તો દરેક જ્ઞેયને દરેક સમય જે પર્યાય થાય છે તે સમય તે પર્યાય થાય પણ એનો અર્થ એ કે જે સમય જે પર્યાય તે દ્રવ્યની તે જ થાય આ તો નિયત થઈ ગયું પણ એનો તાત્પર્ય કે જે પર્યાય છે એને અંતરમાં વાળી છે એનું એ તાત્પર્ય છે જે સમય જે પર્યાય જીવને થવાની જડને થવાની જડમાં એનું રાખવું પૂર જીવમાં પણ જે સમય જે પર્યાય થવાની તે થવાની ષટકારકના પરિણામથી પણ એનું તાત્પર્ય શું એનું એમાં લાભ શું કે પર્યાય છે તેને દ્રવ્ય તરફ વાળી છે જે સમય જે પર્યાય થઈ તેનો નિર્ણય એ પર્યાયને દ્રવ્ય તરફ વાળી છે ત્યારે તેનો જે સમય થઈ તેનો નિર્ણય એને યથાર્થ થાય છે જેની વાત છે ભાઈ સમજાણું કઈ આમ તો જે સમય જે થશે એ થશે હવે તારે શું એનો એક સમયની પર્યાય જે સમય
એક સમયની
પર્યાય એ જાતો વાત કહેવાય ને બાપા એક સમયની પર્યાય પણ ઉપયોગ અસંગ સમયનો ભલે હો પણ એ પર્યાય સમયાંતરમાં જ ફેર પડી જાય છે સમ્યક દર્શન થતા સમયાંતરમાં જ્ઞાન ભિન્ન થઈ જાય છે જેની વાત છે એ અહીં તો એમ કહ્યું આપણું તદ્દન નિયત જે સમય જે પર્યાય થશે તે થવાની છે ષટકાર પ્રણમનથી ત્યારે હવે એને શું કરવું પણ ત્યારે સમજાણું રાતે કહ્યું તું Ahem. એને એ સમયનો નિર્ણય ક્યારે થાય? એને થવાની થાય તો પર્યાચી ચાલે થશે, પણ એને એના નિર્ણયમાં ક્યારે આવે એ વાત? એ પર્યાયને, કારણ કે એનું કહેવાનું સમય તો જે સમય થાય એનું તાત્પર્ય તો વિતરાગતા લીધી છે. તાત્પર્ય તો વિતરાગતા પ્રગટ થાય એ અહીંયા એનું તાત્પર્ય છે. ત્યારે એનો યોગનું તાત્પર્ય તો વિતરાગતા છે. જે સમય જે પર્યાય થાય એનું તાત્પર્ય શું? કે એમ તાત્પર્ય કે એ પર્યાય દ્રવ્યમાં વળે ત્યારે તે પર્યાય ષટકાર કે પરિણામ થયું એવો નિર્ણય થાય. આ વાત છે ભાઈ, જેની વાત છે પણ શું થાય? જે આમ બહાર લક્ષી જે થાય તેમાં એ જે સમય જે થાય પર્યાયનો નિર્ણય નથી એમાં એની. જે સમય જે પર્યાય થાય તે ષટકારથી પ્રણમન થતી છે. આ કેવળ જ્ઞાન પણ એના સમયના પર્યાયમાં ષટકારકના પ્રણમનથી પર્યાય ઉત્પન્ન થઈ છે. પણ ઉત્પત્તિ અપેક્ષા એમ કહ્યું ના બીજા બોલમાં, એ કેવળ જ્ઞાનની પર્યાય તે સમયની ઉત્પત્તિની અપેક્ષાએ પૂર્વના કર્મનો જે છે એનો વ્યય કરી, એટલે કે ઘાતીનો વ્યય તો નિમિત્તથી કથન છે, પણ એની જે અશુદ્ધ પર્યાય છે તેનો વ્યય કરી અને તે પર્યાય કેવળ જ્ઞાનપણે ઉત્પન્ન થઈ એ પોતાના ષટકારથી પરિણમન થઈ ન થઈ છે. પણ તે પર્યાયનો લક્ષ આશ્રય ક્યાં હતો? ધ્રુવમાં. આવું છે જેનો ભાવ ભાઈ, તેથી નીચે નીચે કરીને લોકો, ભાઈ તો તે સમય છે પણ તું એનો નિર્ણય ક્યારે કર્યો? તને એ નિસંદેહ બેહે ક્યારે? ભાઈ નિસંદેહ બેહે ક્યારે? એ વાત કે એ પર્યાય ષટકાર રૂપે પરણમે છે તે પર્યાય સ્વતંત્ર હેતુ પૂતે થઈને દ્રવ્ય તરફ ઢળે છે. આવી વાત છે બાપુ. હા હા, 8 વર્ષનો બાળક હોય એને કેવળ જ્ઞાન થાય. પણ તેને તે પર્યાય તે કાળે થવાની હતી એમ થઈ એનો નિર્ણય કઈ રીતે થયો? નિર્ણય એક એ વખતની પર્યાયને ધ્રુવ તરફ વાળી છે. એ પણ પોતાના પર્યાયના કરતાપણાનું સ્વતંત્રપણે કરીને વાળી છે. સમજાય છે કાંઈ? તેથી તેને જે કાળે એને સમ્યક દર્શનની પર્યાય ષટકાર રૂપે પ્રણમે એ પર્યાય તે કાળે થવાની હતી તેનો નિર્ણય સ્વભાવ તરફ ગયો ત્યારે તારે નિર્ણય થયો. આવી વાતો છે. એ કથન કામ ન આવે ત્યાં તો બાપુ, વિકલ્પ પણ કામ ન આવે એમ કે થાય. કરતા આવીને પર્યાય કરતા થઈને વળી એ કરતા એ કયું ને કાઢે કે પર્યાયમાં કરતા પણ પર્યાયનું કરતા પણ પર્યાયમાં છે, પણ એ પર્યાયનું કરતા પણ ક્યારે નિર્ણયમાં આવે? એ પર્યાય દરેક ઢળે ત્યારે કરતાપણાના સ્વતંત્રપણેથી ઢળે છે. દ્રવ્યને આશરે એમ નહીં પણ પર્યાયનું કરતા પણ દ્રવ્ય પણ ઢળે, સ્વતંત્રપણે ઢળે છે. ક્યાં ગયા હતા? ક્યાંય દાવો હતો, કાર્યવાહ થઈ હતી. અહીંયા કે છે સ્વયં એવી આવિર્ભૂત થયો તો કહો, આ કોઈની સહાય વિના પોતાની મેળે પોતે પ્રગટ થયો છે, તે સ્વયંભૂ કહેવાય છે. હવે એ તો કેવળ જ્ઞાનની વાત થઈ, હવે અહીંયા નીચે એ કેવળ જ્ઞાનની વાત કરતા બીજી વાત ભેગી ભેળું શું અંદર શું છે. હવે આ સ્વયંભૂને શુદ્ધાત્મ સ્વભાવની પ્રાપ્તિનું અત્યંત અવિનાશીપૂર્ણ અને કોઈ પ્રકારે ઉત્પાદક ધ્રુવયુક્ત પણ વિચારે છે. ભંગ વિહીણો અભવો સંભવ પરિવજી દો વિનાશોઈ વિજલિત સેવ પણો ઠીડી સંભવ નાશ સંભવાવો વ્યયહીન છે ઉત્પાદ ને ઉત્પાદહીન વિનાશ છે તેને જ વળી ઉત્પાદ ધ્રુવ વિનાશનો સંવાય છે. ખરેખર ટીકા ભાઈ, આ તો ભગવત કથા છે ભાઈ, આ કઈ સાધારણ વાત નથી. શબ્દે શબ્દમાં ઘણો ભાવ છે અંદર, વાચ્ય ઘણું જીણું છે ભાઈ. સંતોની કેવળીની વાણી છે. સંતો તો પોતાના સમ્યક દર્શન ચારિત્રના અનુભવમાં પીડ્યા એને આ વિકલ્પ આવ્યો અને ટીકા થઈ ગઈ છે. એ વાત બહુ ગંભીર છે. શું કહે છે, ખરેખર આ શુદ્ધાત્મ સ્વભાવને પામેલા આત્માને સદુપયોગના પ્રસાદથી થયેલો, શોધ ઉપયોગના પ્રસાદથી થયેલા. સવારમાં આવ્યું તો આપણે છટાવાના દુવીય સંગ વિના સંગ વિનાશીને દુવીનો સંગ વિનાશીને શુદ્ધ ઉપયોગ પ્રગટ થયો છે મુનિને. હા 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 બાપુ, અત્યારે શુદ્ધ ઉપયોગ થયો છે. દ્રવ્યને ભાવ સંગનો ત્યાગ કરી અંદરના અભ્યંતરના વિકલ્પનો પરિગ્રહનો ત્યાગ કરી બાહ્યમાં સંયોગની અવસ્થાનો ત્યાગ કરી નિમિત્તે કથન છે. જેમ ઘાતિનો દ્રવ્યનો નાશ કરીને કીધું ને ભાવઘાતિનો એમ હૃદય નિમિત્ત છે કથન ગ્રંથ પરનું. એ વખતે તે પરમાણુની પર્યાય અકર્મ રૂપે થવાની હતી એને આ નિમિત્તે કથન છે. હા હા હા, આત્મા પોતાના જ્ઞાયક ભાવને પામે છે, એ શુદ્ધ ઉપયોગના પણે પથેલા ને પમાય છે. જો શુદ્ધ ઉપયોગ મુની પણ બાય અંદર ને બાય ત્યાગથી શુદ્ધ ઉપયોગ જે છે તે મનીપૂર્ણ છે. હા 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 હા, અરે રે, અત્યારે કહે છે કે શુભ જોગ જ હોય તો મુનિપૂર્ણ ન હોય, શુભ જોગ જ હોય તો સમ્યક દર્શન ન હોય એનો અર્થ. આણી તો કહે છે કે ખરેખરી શુદ્ધાત્મ સ્વભાવને પામેલા આત્માને શુદ્ધ ઉપયોગના પ્રસાદથી થયેલો જે શુદ્ધાત્મ સ્વભાવ એ ઉત્પાદ, શુદ્ધાત્મ કેવળ જ્ઞાનની પર્યાયનો જે ઉત્પાદ, તે ફરીને તે રૂપે પ્રલયનો અભાવ હોવાથી, હા 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 હા, જે સર્વજ્ઞ પર્યાય કેવળ જ્ઞાની ઉત્પન્ન થઈ એ ઉત્પાદનો હવે ફરીને નાશ થાય એમ નથી. હા હા હા, ફરીને તે રૂપે પ્રલયનો અભાવ હોવાથી એ ઉત્પાદ વિનાશ રહી છે. કેવળ જ્ઞાનનો જે ઉત્પાદ છે એ વિનાશ રહી છે. હા હા હા. અને તે આત્માને સદુપયોગના પ્રસાદથી થયેલો અશુદ્ધ સ્વભાવે વિનાશ. હા હા હા. તે ફરીને ઉત્પત્તિનો અભાવ હોવાથી ઉત્પન્ન થયો તેનો અભાવ નહીં અને વિનાશ થયો તેનો હવે ફરીને ઉત્પાદ નહીં. એ શુદ્ધુપયોગના પ્રસાદથી અશુદ્ધ સ્વભાવ વિનાશ થી ફરીને ઉત્પત્તિનો વ્યય થયો એ વ્યય થયો હવે એનો ઉત્પાદ નહીં થાય. કેવળ જ્ઞાનનો ઉત્પાદ કયો થયો હવે એનો વિનાશ નહીં થાય. જેની વાત છે ભાઈ. એમ યા તું સમ્યક દર્શનની ઉત્પત્તિમાં પણ એમ ભરણ્યું 38માં 92માં ભાઈ. હા હા હા. જે કાળે જે પર્યાય થાય તેનો નિર્ણય સ્વતર્ભ ઢળતા થાય છે અને તે સ્વતર્ભ ઢળતા જે સમ્યક દર્શનની પર્યાય થઈ. હા હા હા. હવે એ નાશ પામે એમ નથી. કેવળ જ્ઞાનની જે પર્યાય થઈ ઉત્પાદ જે વ્યય વિનાનો ઉત્પાદ છે હવે તેનો કોઈ દી નાશ થાય એમ નથી. હા હા હા. એમ ભગવાન આત્મા. ઓહો, શું શૈલી, શું વસ્તુ સ્થિતિ. જે સમય જે પર્યાય ષટકાર કે પ્રણમે એવો નિર્ણય જ્યાં થાય ત્યાં તેની પર્યાયનો ઢળણું દ્રવ્યતરૂપ થાય. એ કાળે તેને મિથ્યાત્નો નાશ થાય અને સંકેતની ઉત્પત્તિ થાય. અને જે સંકેતની ઉત્પત્તિ થઈ તેનો હવે નાશ નહીં થાય અને મિથ્યાત્નો નાશ થાય તે હવે ઉત્પન્ન નહીં થાય. ભાઈ ઉડાઈને મેળવ્યું. હા 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 હા. સમજાણું થાય. બહુ મારે ઝીણો બાપુ. એ જોડણી ખાય આપણને નામ ન કીધું બેન જોડણી ખાય કઈ નથી પણ આ સ્થિતિ આમ છે. ભગવાન આત્મા પૂર્ણાનંદની પૂર્ણ જ્ઞાનની પર્યાયને માટે જ્યાં સ્વતર્ફ ઢળીને પૂર્ણ આશ્રય કર્યો એટલે પૂર્ણ પર્યાય થઈ. એ પૂર્ણ પર્યાય ઉત્પન્ન થઈ તેનો હવે નાશ નહીં. એ કેવળ જ્ઞાનનો પર્યાય સાદી અનંત એમને રહેવાનો ભલે ઈ નો ઈ નહીં એમ કહેશે. એ પછી ઉત્પાદ ભાઈ ધ્રુવને સિદ્ધ કરશે. હા હા હા. જેને જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ એનો જે આશ્રય ષડગુણની પ્રણતિ એ પ્રણતિ પર્યાય થઈ એમ થતાં જ્યાં અંદર રડ્યો ત્યારે તેને પૂર્ણનો આશ્રય થયો. એ સ્વતંત્ર કરતા પણ આશ્રય થયો ત્યારે તેને કેવળ જ્ઞાનની કરતા કર્મ કાદીથી ઉત્પન્ન થઈ. તે કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું તે હવે નાશ નહીં થાય. જોકે પર્યાય છે એક સમયની એટલે બીજા સમય નાશ થશે પણ ઈ સમય નાશ થઈને હવે રાગનું મિથ્યાતનો કે અશુદ્ધતાનો ઉત્પન્ન થશે એ નથી એમ કેવું છે. સમજાણું કહે. આ તો બાપા પ્રભુનો મારક ભાઈ. આત્મા અંદર અનંત ગુણનો પ્રભુથી ભરેલો ભગવાન છે. એનું જેને અંતરમાં સ્વભાવની પર્યાયની વર્તમાન દશા અંદરમાં વાળી અને જે કંઈ દર્શન થાય તે સમ્યક દર્શન ઉત્પન્ન થયું તે હવે મિથ્યાતપણે ને પામશે નહીં. હા 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 હા. શું નહીં ચૂતા એમ આશ્રમ આવે છે પણ એ તો એ જાણવા માટે વાસ્તા. હા 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 હા, સમજાણું કઈ? ભગવાન આત્મા અનંત આનંદ ને અનંત જ્ઞાનનો ભંડાર ભગવાન આત્મા, એના તરફનું જ્યાં છ પર્યાયના ષટકારકનું પરિણામનો જ્યાં નિર્ણય કરે છે, હા, ત્યારે તે પર્યાય ઢળે છે દ્રવ્ય તરફ સ્વતંત્ર કરતા થઈને. ઓ તે પર્યાય બાપુ માર્ગડા કોઈ જુદી જાત છે. આ તો દુનિયામાં ક્યાંય અત્યારે તો સાંભળવા મળે એવું નથી, એવી ચીજ થઈ ગઈ છે અત્યારે. એ જયારે અંદર પર્યાયને અંતરમાં લક્ષ ગયું, જયારે તેને સટકારથી પ્રણતિ પર્યાય સ્વતંત્ર હેતુ થઈને સ્વતંત્ર થઈને અંદર ગઈ છે, એમાં જે સમ્યક દર્શન થયું, પૂર્ણાનંદનો નાદ પરમાત્મા પોતે સ્વભાવથી વસ્તુ છે, એની જે પ્રતીતિના સાથે સમ્યક જ્ઞાન ને આનંદનો જે કંઈ સ્વાદ આવ્યો, આ એ પર્યાય ઉત્પન્ન થઈ થઈ હવે એને નાશ નહીં થાય. અને જે મિથ્યાત પર્યાયનો નાશ થયો, જે હવે ઉત્પન્ન નહીં થાય, મુનિઓ સંતોના પગારા છે. રતિભાઈ, ભગવાન તારું દ્રવ્યને ગુણ તો ત્રિકાળી છે, એ પડે ક્યાં? એમ જેને દ્રવ્યને ગુણની દ્રવ્યની દ્રષ્ટિ થઈ, સમ્યક દર્શન થયું, ધર્મની પહેલી સીઢી. ઓ એ દ્રવ્ય સ્વભાવ ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાદ પ્રભુ, એની જ્યાં દ્રષ્ટિ થઈ, એ દ્રષ્ટિ હવે થઈ એ થઈ હવે નાશ નહીં થાય. અને તેને જે મિથ્યાતનો અશુદ્ધતાનો મિથ્યાતનો નાશ થયો, એ ફરીને હવે મિથ્યાત ઉત્પન્ન નહીં થાય. હા હા એમ અહીંયા કે છે કે ભગવાન આત્મા અનંત આનંદ ને જ્ઞાન નો દરિયો સાગર છે પ્રભુ, તને ખબર નથી તારી. તારામાં તો પ્રભુ અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વસ્થતા, અનંત ઈશ્વરતા, અનંતી અનંતી ભરી છે. અરે રે, એને ક્યાં બેહે? પામર થઈને બેઠો એને પ્રભુતા કેમ બેહે? એ પ્રભુતાની જેને પર્યાય થી જેને પ્રભુતાનું ભાન થયું, એને અહીંયા સમ્યક દર્શન ધર્મની પહેલી સીઢી કહેવામાં આવે છે. અને તે સીઢી પ્રગટી, એ પ્રગટી એ હવે મિથ્યાતપણાને નહીં પામે. અને જે મિથ્યાત છે એનો નાશ થયો, એ ફરીને હવે મિથ્યાતને નહીં પામે. એવું દ્રવ્ય ને દ્રવ્ય વસ્તુ જે છે અપ્રતિહત ભગવાન નિત્યાનંદ પ્રભુ, અંદર નિત્ય દ્રવ્ય ને નિત્ય ગુણ જે છે એ કોઈ પડે છે, એમ જ એનો એને આશ્રય લઈને સમ્યક દર્શન થયું. આ એ દયાદાન ને વ્રત ને ભક્તિ ને પૂજા પૂજાથી એ સમ્યક દર્શન થતું નથી. ભાઈ આખરી વાતો બાબા, એ અંદરમાં સ્વભાવ ભર્યો છે એનો જ્યાં સ્વીકાર થાય છે, ત્યારે તેને અંતર દ્રષ્ટિ સમ્યક નિર્મળ થાય છે. એ થઈ એ થઈ હવે નિર્મળ, હવે એ મલિન થવાની નથી કે હા હા હા. કેવો જ્ઞાનની વાત કરે છે કે જે સદુપયોગના પ્રસાદથી ઉત્પાદ થયો કેવળ જ્ઞાનનો, અને શુદ્ધ આત્માના પ્રસાદથી અશુદ્ધ અવસ્થાનો વિનાશ થયો, ફરીને ઉત્પત્તિનો અભાવ હતી. ઉત્પાદ રહી છે એ સંસાર અવસ્થાનો નાશ, અને કેવળ જ્ઞાન મોક્ષ દિશા પરમાનંદની પ્રાપ્તિનો ઉત્પાદ, એ સંસારનો જે નાશ થયો એ હવે નહીં ઉત્પન્ન થશે નહીં. અને જે મોક્ષ એટલે પરમ આનંદનો લાભ, ભગવાન આત્મામાં અતિન્દ્રિય આનંદ છે અંદર, એની પર્યાયમાં અતિન્દ્રિય આનંદનો પૂર્ણ લાભ, એના મોક્ષ, એ મોક્ષ થયો એ થયો, હવે સંસાર એને થશે નહીં. એમ કહીને શું કે છે, કેટલાક એમ કે છે કે પરમાત્મા થાય છે પણ લોકમાં જયારે રાક્ષસોનું જોર વધી જાય, ભક્તોને ભીડ પડે તો અવતાર ધારણ કરે. એ વાત તદ્દન અજ્ઞાન છે, સમજાણું કાંઈ. એ અહીં સિદ્ધ કરવું છે. જેની અંદરમાં ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાદ પ્રભુ એ બાળ ગોપાલના અંદરમાં પડ્યો છે પ્રભુ અંદર પૂરો, અને ત્યાં તો એમ એ કહ્યું ને હત્તરમી ઘાતામાં હે પ્રભુ, તારી વર્તમાન પર્યાયમાં એ જ્ઞાન આનંદનો કુંડ પ્રભુ તને પર્યાયમાં ગણાય છે. શું શૈલી, શું શૈલી હે. તારી જ્ઞાનની જે દશા છે ને, વર્તમાન પ્રગટ દશા, એ પ્રગટ દશાની તાકાત એટલી છે કે દ્રવ્યને જાણે છે, પણ તારું ત્યાં લક્ષ નથી એટલે જાણવા છતાં જણાતો નથી. અરે આવી વાત હોય એવું કે ભાઈ, દયા પાડવી, સેવા કરવી, ભક્તિ કરવી, પૂજા કરવી, વ્રત પાળવા, અરે ભગવાન હવે એ તો બધી રાગની ક્રિયા હોય છે, એ તો જડની ક્રિયા છે, આત્માની એ ક્રિયા નથી કઈ. જડ એટલે રાગ અચેતન છે ને એમ. હા, તો ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ પૂર્ણાનંદ પ્રભુ, એનું જેને અંતરમાં પર્યાયને સ્વતંત્રપણે વાળી છે, અને જે કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું, પરમાત્મા પદ જે શક્તિમાં હતું તે પર્યાયમાં દશામાં આવ્યું, જેમ લીંડી પીપરમાં 64 પોરી તીખાશનો રસ પૂરો ભર્યો છે, લીંડી પીપર છોટી પીપર એમાં 64 પોરો રસ ભર્યો છે કે જેથી એને ઘૂંટતા 64 પોરી વ્યક્તતા બહાર આવે છે, અંદર છે તે બહાર આવે છે કે અધરથી આવે છે બહાર એમ નથી, એની તો અજ્ઞાનીને ખબર પડે. હા પણ અહીં કહે છે પ્રભુ તારા સ્વભાવમાં 64 પોરો એટલે રૂપિયો રૂપિયો હોળાના પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ શાંતિ અંદર ભરી છે. એનો જેણે અંદરમાં આશ્રય લીધો, આકરું કામ બહુ, આખી દુનિયાના રાજી, આખી ધંધામાં આખો દી બિચારો પાપી પાપમાં ફર્યો, આ ધંધો ને આ કરું ને આ કરું ને આ કરું ને બૈડી છોકરાને હાસવું ને આખો દી પાપ, હવે એને આ વાતો કરવી. ભાઈ તો તો રાજના નિવૃત્ત સ્વભાવ તારું સ્વરૂપ છે. એવો જે ભગવાન આત્મા પોતાના સમ્યક દર્શનની પર્યાયને સ્વતંત્રપણે કરતા થઈને અંદર વાળે છે, એવી જે સમ્યક દર્શનની પર્યાય ભલે ગ્રસ્તાશ્રમમાં હો તો એ પર્યાય થઈ હવે ઉત્પન્ન થયો તે વિનાશ નહીં, અને તેને જે મિથ્યા છે એનો નાશ થયો તેનો ફરીને ઉત્પાદ નહીં. હા 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 હા, એમ જેને કેવળ જ્ઞાન પરમાત્મ દશા સ્વરૂપમાં શક્તિ જે 16 ના 64 પૂરી એટલે પૂરણ લીંડી પીપરની બે હોય ને, કેમ કે વૈદુમાં દેખાય તીખાશ દેખાય ને ઘૂંટે એટલી તીખાશ આવે ચોટ ફરી અને લીલો રંગ અંદર લીલો રંગ છે બહાર આવે, બાકી તો આમ કાળી છે બહારમાં, એમ અંદરમાં છે તે ઘૂંટવાથી બહાર આવે છે એમ ભગવાન આત્મા આરે કેમ બેહે, રાખો થઈને ફરે એને પરમાત્મા કેમ બેહે. એ પરમાત્મા પરમાત્મા પરમ સ્વરૂપે બિરાજમાન ભગવાન આત્મા છે. એને જ્યાં ભરોસે વિશ્વાસે ગયો અને એમાં ઠરવામાં તીર્તામાં શુદ્ધ ઉપયોગ થઈ ગયો થયો. આ શુદ્ધ ઉપયોગ એટલે આ દયા દાન વ્રત ભક્તિ પૂજા એ ભાવ તો રાગ છે, એ કઈ શુદ્ધ ઉપયોગ નથી, એ તો અશુદ્ધ ઉપયોગ છે. આ હા હા હા, ભાઈ આખું કામ ભાઈ કે બી શું ભલે કે એમ કઈ વાંધો નથી. એને કે જામે જીતની બુદ્ધિએ ઇતનો દિય બતાય, રાખો ભૂરો ન માનીએ ઓર કહાં સે ભાઈ. એ ક્યાંથી લાવે બિચારા બચ્ચા. અરે અહીંયા કે છે પ્રભુ જી અંદરના સ્વભાવમાં ભરેલું જ્ઞાન ને આનંદ છે પૂરું, એને જેણે અંતરમાં આશ્રય લઈને શુદ્ધ ઉપયોગના પ્રણમનથી હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસના કામ ધંધાના પાપ પરિણામ એ બધા તો પાપ છે, અને દયાદાન વ્રત ભક્તિ પૂજાના પાપ ભાવ તે પણ છે, બે અશુદ્ધ છે. હા હા હા, એ અશુદ્ધતાનો નાશ કરીને જેણે શુદ્ધ સ્વભાવની સન્મુખ થઈને શુદ્ધ પરિણમન શુદ્ધ ઉપયોગ પ્રગટ કર્યો છે, એનાથી તેને કેવળ જ્ઞાન થયું. તે ઉત્પાદ તે વિનાશ વિનાનો છે, અને જે અશુદ્ધ સ્વભાવનો વિનાશ થી ફરીને ઉત્પત્તિનો અભાવ હોવાથી ઉત્પાદ રહી છે. હા હા હા, આવી વાત હોય છે નવા માણસ ને જાણે તેવું શું વાત છે. કઈ ઘરમાં મળે નહીં, ધર્મમાં સાંભળવા જાય ત્યાં આવા વિવાદ નથી. હા હા, ઋષિભાઈ ભાઈ તારા ઘરની વાત છે પ્રભુ. હા હા હા, આથી એમ કહ્યું કે આત્માને સિદ્ધપણે અવિનાશપણું છે. કહ્યું એ પરમાત્મા દશા જે શક્તિ રૂપે હતી, સ્વભાવરૂપ સામર્થ હતું અંદરમાં, એવું જેણે પર્યાયમાં અવસ્થામાં પ્રગટ થયું એ સિદ્ધપણે અવિનાશી છે. એ પર્યાય પ્રગટી પ્રગટી અવિનાશી છે. સમજાણું કાંઈ? આ મનુષ્ય ગતિ તો 25-50 વર્ષ રહીને ગતિ બદલી જશે, જશે ક્યાંક બીજે ઢોરમાં ભાન નથી ને કે પાપ કરે છે ને પુન કરે તો જાય ઢોરમાં પાપ કરીને. હા હા, ભલે કરોડાધિપતિ હોય અબજોપતિ હોય. હા હા હા, જેને એકલા પાપ જ કર્યા છે, ધર્મ તો છે નહીં પણ પુન્યના ઠેકાણા નથી એને. એની ગતિ બદલાઈ જશે. આ સીજ ગતિ બદલાશે નહીં. અબજોપતિ ખમા ખમા દહ દહ લાખની આપણી પેદાશ મહિનાની હોય એ મરીને એ બકરીને કુંખે બચ્ચું થાય, એ ઢેઢ ગરૂડીને બચ્ચે પેટમાં પહોંચ્યો થાય, એ ગતિ પલટી જાય બાપા. આ પલટે હું નથી, ચાર ગતિ પલટે પણ સીધ ગતિ પલટે હું. હા હું શું છે પણ હું પંડિતજી આવું છે પ્રભુ. એ અવિનાશી પણ છે આત્માને જે પરમાત્મા દિશા પ્રગટ થઈ, જેમ સીધ દિંડી પીપમાં 64 પૂરી તિખાશને લીલો રંગ હતો, એ જે બહાર આવ્યો એ હવે કાળો લીલો રંગ કાળો થવાનો નહીં, અને 64 પૂરી તિખાશ થઈ હવે એ કચાશ થઈ જવાની. 15 બલો અને 13 બલી જે તિખાશ નહીં થાય હવે. સમજાણું કાંઈ એટલે સમજે તો ઠીક, પણ કાંઈ એટલે એની પદ્ધતિની રીત શું કહેવાય સમજાય છે? આ કહે છે કે આત્માને સીધપણે અવિનાશીપણું છે, આમ હોવા છતાં એટલે શું કે પરમાત્મા દશા પ્રગટ થઈ, જે સ્વભાવમાં શક્તિ રૂપે તો આત્મા પરમાત્મા સ્વરૂપ જ છે, સમભાવથી ભરેલો ભગવાન છે. અરે અરે આ કે સમભાવ, એને પ્રગટ પર્યાયમાં જયારે સમભાવ પ્રગટ થાય છે ત્યારે કહે છે કે વિતરાગતા અવિનાશી રહી, એ સમભાવ હવે નાશવાનો છે નહીં. હા 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 આમ હોવા છતાં તે આત્માને દ્રવ ઉત્પાદ વિનાશનો સમવાય વિરોધ પામતો નથી. આ શું કહે છે ભાઈ બાપા, આ તો અલૌકિક વાત છે, આ તો અંતરના મંત્રોની વાત છે ભાઈ, આ કઈ કોઈ કથા વાર્તા નથી. ક્યાં દયા પાડો, વ્રત કરો, ભક્તિ કરો, પૂજા કરો, તમને કલ્યાણ, એ તો રાગ છે બાપ, ન્યા કલ્યાણ પૂર્ણ કેવા, એ તો રાગ છે. આમ હોવા છતાં એટલે કે ભગવાન આત્મા સીધ સ્વભાવી અંદર છે, એ પ્રગટ જે અંતરના અનુભવને સદુપયોગથી દશા પ્રગટ થઈ એ હવે અવિનાશી છે, એ નાશ પામશે ને એને સંસાર ફરીને અવતાર ધારણ કરવો નહીં પડે. આ હા 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 એ તો અવતર્યો, એ અવતર્યો ઉત્પન્ન થયો થયો એમ કે છે. આમ હોવા છતાં આત્માને દ્રવ ઉત્પાદ વિનાશનો સમવાય વિરોધ પામતો નથી, કારણ તે વિનાશ રહીત ઉત્પાદ સાથે જે પર્યાય નાશ થઈ અને ઉત્પાદ સાથે, ઉત્પાદ રહી વિનાશ સાથે અને બંનેના આધારભૂત દ્રવ સાથે તન્મયપણે જોડાયેલો એક મેક છે. આ શું કહે છે? કહે છે પ્રભુ એકવાર સાંભળ, એનો પ્રભુ તરીકે ને બોલાવે છે, આત્મા પ્રભુ છે અંદર એની, એને ખબર નથી. એકવાર સાંભળ કે તને એમ કહ્યું અમે કે જે આત્મા અંદર સ્વભાવ છે તેવો પ્રગટ થયો સિદ્ધ દિશા પરમાત્મા દિશા, તો એને અમે અવિનાશીપણે કહ્યું, અવિનાશીપણે રહેશે એમ કહ્યું, છતાં જે ઉત્પાદ થયો છે એને વ્યય પણ હતો, સંસારનો વ્યય, સિદ્ધની ઉત્પત્તિ અને ધ્રુવનું કાયમ રહેવું અંદર. અરે રે, આવો મનુષ્ય બહુ મળ્યો, એમાં ઢોરની જેમ મજૂરી આખો દી કરે છે, એ પૈસા ભેગા માફી કાઢતો નથી, મમતા કરે છે. પૈસા તો પૂર્વના પુણ્ય હોય તો આવે, બુદ્ધિના બારદાન દેખ્યા નથી અમે ઘણા જોયા, બારદાન સમજાણું કોથળા, એ 5-5 લાખ પેદા કરે મહિને, એમાં હું જોયા છે મોટા મુંબઈમાં, એ ખોજો હતો, હું જોયો હતો. 1800 ની વાત છે, સંવત 68 માલ લેવા ગયે ને દુકાનનો, પારી દુકાન છે ને અમારી હતી ને, ભરૂચ ને વડોદરા વચ્ચે પારી છે ને દુકાન છે, અત્યારે મોટી દુકાન છે, 40 લાખ રૂપિયા 4.5 લાખ ની પેદાશ છે. તે દી માલ લેવા ગયેલો છેલ્લો હું, ઘણું કરીને છેલ્લો છે એમ છે, એ ખોજાની દુકાને ગયો, ખોજો જડ જેવો બેઠો હતો, અમે હોટલ ને એક અમારા ગામ ઉમરાળાનો નોકર હતો, એટલે પછી મેં કીધું પણ તારો શેઠ ક્યાં છે, એ કીધું હા, એ 2-4 પેટી કઈ લેવાની હતી ચીમની ને એવો ધંધો અમારે બધો હતો ને મોટો, એટલે પછી એ મૂળચંદ હતો, મૂળચંદ કરીને સાહેબ અમારી 2 પેટી મારા નામની લઈ જજો, એ ખાનગી મને પૈસા ચોરીને, પણ મોટો વેપારી હતો, મોટા વખાર ભરેલી ભાઈ, અમે એવું નથી કરતા, 2 પેટી મારા નામની લઈ જવાનું ખાનગી પૈસા, બીજા 2 પેટી શેઠના નામની, કીધું ભાઈ એવું અમે કરતા નથી, આ તો 22 વર્ષ પહેલાની વાત છે, 22 વર્ષની ઉંમરની વાત છે. હા 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 હા, 8-8 વર્ષ પહેલાની વાત છે, આ તો નિવાસી થયા અત્યારે, તો 2 નહીં જડ, ત્યારે કીધું અમે એમ નથી કરતા, પણ તો આપણો શેઠ ક્યાં કીધું, અમે હોટલ નથી ત્યાં બેઠો હતો, જડ જેવો લાગે, આ તો 8ની વાત, તે પેદાશ 50,000 વર્ષની તેદી, એટલે કેટલા વર્ષ થયા, તેદી 50,000 એટલે અત્યારે 30 ગુણા 35 ગુણા કહેવાય, એ વખતના 1 લાખ ને અત્યારના 25 લાખ સરખા છે. હા હા હા, જાદી બુદ્ધિનો બેઠેલો કઈ નહીં, એ નોકર હતો મારા ગામનો, મૂળચંદ કરીને હતો, મૂળચંદ ગોપાલજી 10માં વાણિયા, આ તો અલગની વાત છે. બસ આ છે કે આ તો જાડી બુદ્ધિ બેઠો છે, પણ પૂંછે ને એટલે અરોળી ખાય, 50,000 માં તે બી 50,000ની પેદાશ એટલે 30 ગુણી ગણો, અત્યારે 15 લાખ કહેવાય. એ તો બુદ્ધિના બારદાન, પણ પૂર્વના પૂન પડ્યા હોય તો આવે, અને બુદ્ધિના ખા હોય છે મોટા, પણ મહિને 5,000 પેદા કરે, પરસેવા ઉતરતા હોય, ક્યાં બુદ્ધિથી મળે એમ છે. પણ આ તો કે છે કે એ બધો રાગનો ભાવ, આહા, રળવાનો ને એ વાપરવાનો ભાવ કદાચ ધર્મને નામે, તો પણ એ રાગ છે, એવા રાગથી રહીત પ્રભુ અંદર, આહા, જેને અંદર શુદ્ધ ઉપયોગની દશા થઈ છે, આહા, એના ફળ તરીકે સિદ્ધપદ પામ્યા, એ અવિનાશી છે, છતાં તેને 3 પણું લાગવું પડે છે, ઉત્પાત હોય ને ધ્રુવ, સમજાણું કઈ, લોજિકથી ન્યાયથી સમજશે કે નહીં કઈ, કેમ કે ઉત્પાત થયો અવિનાશી અને કયા એમ, પણ છતાં તેની પૂર્વની પર્યાયનો વ્યય થયો, વર્તમાન પર્યાયનો ઉત્પાદ છે, ધ્રુવ પણ છે, એવું 3 પણું એને અવિનાશીને લાગુ પડે. એ દરેક વસ્તુ ભગવાન એક એક અવસ્થાથી ઉત્પન્ન થાય છે, પૂર્વ અવસ્થાથી અભાવ થાય છે, અને ધ્રુવ પણ કાયમ રહે છે, 3 એક સમયમાં હોય છે, ઉત્પાદ ભાઈ ધ્રુવ યુક્ત સત, સત જે છે આત્મા કે પરમાણુ, પરમાણુ આ માટી છે, એ પણ એક પરમાણુ છે અને જળ છે, આનો આનો એક રૂપ નથી, આના કટકા કરો તો છેલ્લામાં છેલ્લો કટકો રહે, અને પરમાણુ કે છે, પરમાણુ એમાં પણ ઉત્પાદ હોય ને ધ્રુવ છે. આ જુઓ અત્યારે આ પર્યાય પરમાણુ ત્યાં લોહીની છે, અત્યારે પૂર્વે હતી રોટલીની, રોટલીની પર્યાય લઈ થઈને આ થઈ, અને પરમાણુ તો કાયમ રહેનારા છે અંદર. અરે સમજાણું કઈ, અરે આવું છે પ્રભુ શું કરીએ. એમ ભગવાન આત્મામાં જે રાગ છે તેનો વ્યય થાય છે અને અરાગની અવસ્થા ઉત્પન્ન થાય છે સિદ્ધની, અને ધ્રુવ વસ્તુ એટલો ઉત્પાદ ભાઈ પર્યાય જેટલો આત્મા નથી. આત્મા તો ત્રિકાળી અવિનાશી છે, જેની આદિ નથી અંત નથી એવું ત્રિકાળી નિત્યાનંદ પ્રભુ છે. દ્રવ્યથી વસ્તુ તો નિત્યાનંદ છે. હા હા, દ્રવ્ય નિત છે, પર્યાય પલટાય. આવે છે ને આત્મા શ્રીમદમાં, આત્મા દ્રવ્ય નિત છે, પર્યાય પલટાય. પછી શું આવ્યું? એક ને થાય, ત્રણેનું એકનું જ્ઞાન આત્માને છે. આહા, બાળાદી વય ત્રણનું, બાળક અવસ્થા શરીરની એનો વ્યય થાય, યુવાન અવસ્થાની ઉત્પત્તિ થાય, પરમાણુ તો કાયમ રહેનારા છે. આહા, આવો માર્ગ ક્યાં? એમ ભગવાન આત્મામાં અશુદ્ધ અવસ્થારૂપી સંસારનો નાશ થાય અને કેવળ જ્ઞાનની સિદ્ધ દશા ઉત્પન્ન થાય, છતાં વસ્તુ તરીકે ધ્રુવ તરીકે તો ત્રિકાળ છે. જેમ સોનામાં કુંડલ કડાની કુંડલની પર્યાય ઉત્પન્ન થાય અને પૂર્વે કોઈ કડાની પર્યાય એનો વ્યય થાય અને સોનાપણું પીળાશપણું તિકાશપણું કાયમ રહે. સમજાય છે કઈ? આવું ક્યાંથી આ કઈ ડુકો કે કેમ કે ભાઈ, માર્ગ તો આ છે બાપુ, તારી ચીજની તને ખબર નથી. આહા, અનાદિથી આંધળો થઈને ફરે છે. આહા, અંદર ચૈતન હિરલો, સર્વજ્ઞ સ્વભાવથી ભરેલો ભગવાન પડ્યો છે અંદર. ભાઈ તને એની જેને પ્રથમ દ્રષ્ટિ થાય છે, આહા હા, એટલે કે સર્વજ્ઞ સ્વભાવની અંદરમાં પર્યાયમાં અવસ્થામાં પ્રતીત થાય છે. જાણીને સર્વજ્ઞ સ્વભાવ જ્ઞાનમાં જણાણો, જાણીને પ્રતીત થાય છે કે આ સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ છે આત્મા. એ પ્રતીતની પર્યાય થઈ એ હવે મિથ્યાતની પર્યાય હવે નહીં થાય ત્યાં. અને જે ભ્રમણા હતી કે હું રાગ છો ને પુન્ય છો ને એવો જે મિથ્યાદ ભાવ હતો એનો નાશ થયો, એ હવે ઉત્પન્ન નહીં થાય. એની અપેક્ષા એ તો સમ્યક દર્શનની પર્યાય અવિનાશી થઈ ગઈ. ભલે પલટતી છે પણ રહેશે કાયમ. એમ જ્યાં કેવળ જ્ઞાન થયું એ ભલે પલટશે પણ એ પર્યાય કેવળ જ્ઞાન છે એ એમને પૂર્ણ 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 પરિણમન સાદી અનંત રહેશે. આવી કથા આવો ઉપદેશ હોય. ગોરધીભાઈ આ બધા કારખાનાઓ કરે મોટા, પચાસ પચાસ લાખના કરોડના કારખાના નોકર રાખે ને બધું કરે, એ માને કે મેં કરીએ છીએ. ધૂળે કરતો નથી, રાગ વિજ્ઞાન કરે છે. અજ્ઞાનની ઉત્પત્તિ કરે છે, એ અજ્ઞાનની ઉત્પત્તિ સમય સમય નવી નવી કરે છે. એ પૈસો કોણ કમાતો? ધૂળ કમાય, પૈસો જડ છે તો માટે ધૂળ છે. ધૂળ કોની પાસે આવી? આવી કોઈ પાસે અંદર? આત્મા તો અરૂપી છે, કોઈ ખમાતું નથી. ના ગયા છે ને કે પેદા કરે બહુ છે, કરોડપતિ છે તે એમ કે છે. ધૂળે નથી હવે બધા એવા કરોડપતિ કેટલા જોયા છે. કરોડપતિ, કરોડ એટલે જળ, ધૂળ એનો પતિ એટલે જળનો પતિ, ભેંસનો પતિ પાડો એમ. ક્રૂડ જળ પૈસા એનો પતિ, તે ધૂળ જળ છે. એ આવી વાત છે બાપા. ઉદ્યોગપતિ હે શેઠ કહેવાય, એ બધા મરી જવાના. શેઠ મરી ગયા. મારે કુંવરજીભાઈ નહોતા કે તમે પૂછો નતું? અમારે કુંવરજીભાઈ હતા ને ભાગીદાર, ભાઈના દીકરા. રામજીભાઈ પૂછ્યું હોય છે કે તમને હજાર વાર શેઠ કહે? ના ના, પાંચ વાર કહે. કહે અમારે ત્યાં પારીજમાં દુકાન છે ને, છે ને અત્યારે દુકાન છે, કુંવરજી જાદવજી ની મોટી દુકાન છે. હમણાં જે હતા આડ ગયા હતા ને માગસર, શુદ્ધ અગિયારસ થી માગસર ત્રીસ આઠ ની રહ્યા હતા. છોકરાઓ છે, ત્રણેય છોકરો નરમ છે બજારા સાવ બધા. હા હા હા, આઠ બે સાંભળ્યું પછી ઉઠ્યા હતા, રોયા બિચારા, રોવા માંડ્યા હતા. લાખ લાખ હવા લાખ ની પેદાશ છે, તરીને જુદા પડી ગયા. વિખાઈ જાય છે, અમે શું ક્યાં જઈશું, અમને કોણ સાંભળાવશે એમ બચારા. અરે બાપા, ધૂળમાં હવે તારા પૈસા લાખ માણા, બે લાખ કથાણા, તારા મૂર્ખો છે મોટો. આ તો ભગવાનની કમાણી, તો અંદર આનંદનો નાદ પડ્યો છે પ્રભુ. એની કમાણી પર્યાયમાં આનંદને લાવે એ કમાણી છે એની. આ હા હા હા, હું શું હશે પણ આખી દુનિયાથી જુદી જાત. વિષ્ણુમાં જાય તો એમ કે ઈશ્વર કરતા છે બાપા, પાંદડું ઈશ્વર વિના હલે નહીં એમ કે. કાનુકાશમાં જાઓ તો દયા પાડો, વ્રત કરો એમ કે. બેરાવશીમાં જાઓ તો ભક્તિ કરો, જાત્રા કરો શેત્રુંજાની એમ કે. દિગંબરમાં જાઓ તો કે રૂબડા કાઢીને પડી માંડ્યો ને કઈ નથી. ભગવાન બધી વાતો જાણી છે, બાપા નથી જાણી. હા હા, પ્રભુ એમ કે છે કે આત્મા જેવો અવિનાશી છે વસ્તુ, એવી જ દશા પરમાત્માની સિદ્ધ દશા, મોક્ષ દશા પ્રગટ થઈ એ પણ અવિનાશી રહી. અવિનાશી હોવા છતાં તેમાં ઉત્પાદ હોય ધ્રુવપણું લાવવું પડે છે. કઈ રીતે? કે પૂર્વની સંસાર દશા હતી તેનો નાશ થયો, પરમાત્મા દશા ઉત્પન્ન થઈ, અને એ પર્યાયની પાછળ ધ્રુવ વસ્તુ છે તો કાયમ ધ્રુવ છે. સમજાય છે કાયમ? હર્ષિકભાઈ એ વિનાશનો સમય વિરોધ પામતો નથી છે. પરમાત્મા દશા થઈ ને અવિનાશી રહી, હવે એને અવતાર થવાનું નથી સંસાર દશા બની. એમ હોવા છતાં તે આત્માને સિદ્ધ બને આમ છોતા આત્માને ધ્રુવ બનો. આત્મા ધ્રુવ છે તો અનાદિનું ધ્રુવ છે, અને અવસ્થા જે ઉત્પન્ન થાય નવી એ તો ઉત્પાદ છે. પૂર્વની અવસ્થાનો નાશ થાય એ ત્રણેયનો સમવાય, ત્રણેયનો સંબંધ એક સમયમાં વિરોધ પામતો નથી. અરે અરે, આવી વાતો. અવિનાશી પર્યાય થઈ છતાં, પર્યાય તો અહીંયા સિદ્ધ થયા, પરમાત્મા થયા દિશા આત્માની, એ નરનો નારાયણ થયો આત્મા. હવે એ કે છે કે પરમાત્મા દશા જે થઈ એનો નાશ થતો નથી માટે અવિનાશી કહીએ, પણ છતાંય અવિનાશી પર્યાય વાળાને ત્રણપણું લાવવું પડે છે. વર્તમાન પર્યાયની ઉત્પત્તિઓ એની અપેક્ષા ઉત્પાદ, પૂર્વની સંસાર અવસ્થાનો નાશ થયો વ્યય, અને વસ્તુ તરીકે ધ્રુવ તો કાયમ રહે છે. વસ્તુ જે ધ્રુવ છે એ ઉત્પન્ન વ્યય થતી નથી, એની પર્યાયમાં ઉત્પન્ન વ્યય થાય છે. અવસ્થામાં, હાલતમાં, દશામાં, દશાવાન જે વસ્તુ છે તો તે કાળી ધ્રુવ છે. સમજાણું કઈ? પાણીમાં તરંગ ઉઠે અને એ તરંગ વેલય થાય, પણ પાણી પડે તો કાયમ છે. એમ આત્મામાં સિદ્ધ દશા ઉત્પન્ન થાય અને સંસાર દશા, દુઃખની દશાનો નાશ થાય. આનંદની દશા ઉત્પન્ન થાય, દુઃખની દશા નાશ થાય, છતાં બેનો આધાર ધ્રુવ તો કાયમ રહેનાર છે. સમજાય છે કાંઈ? આ તો અવિનાશી હોવા છતાં તેને વિનાશ ઉત્પાદને ધ્રુવ લાગુ પડે છે એમ સિદ્ધ કરવું છે. પર્યાય અવિનાશી કીધો એની એ પર્યાય કાયમ રહેવાની માટે, પણ એથી એને એક જ અવિનાશી પણ પર્યાયનું છે એમ નથી. એ ઉત્પન્ન અપેક્ષા એ ઉત્પાદ છે, પૂર્વની અવસ્થાનો નાશ અપેક્ષા વ્યય છે, અને જેને આધાર ત્રિકાળ ભગવાન ધ્રુવ છે તે અપેક્ષા તે નિત્ય છે. એ અવિનાશી સિદ્ધને પણ ઉત્પાદ વય ધ્રુવ લાગુ પડે છે. ભાષા તો હાજી છે પ્રભુ, હા, પણ હવે એને ક્યાંય માથું જળ અંદર ભગવાન ચૈતન, એની વાત એને સમજવી. બંનેનો આધારભૂત દ્રવ્ય સાથે તન્મયપણે જોડાયેલો એક મેઘ છે. હા હા હા, ઉત્પાદ કોઈ જુદી ચીજમાં છે, વ્યય કોઈ જુદી ચીજમાં છે, અને ધ્રુવ કોઈ જુદી ચીજમાં છે એમ નથી. એમ કે એની એ ચીજમાં નવી અવસ્થા ઉત્પન્ન થાય એ અપેક્ષા ઉત્પાદ છે, પૂર્વની અવસ્થા અભાવ થાય તેને વ્યય છે. હા હા, જેમ લોઢું એમ છરી મુકતા જે કાટ છે તેનો વ્યય થાય છે, ઉજળાપણાનો ઉત્પાદ થાય છે, લોઢાપણે કેમ રહે છે? એમાં આત્મામાં જ્ઞાનનો અશુદ્ધપણાનો કાટ છે તેનો નાશ થાય છે, શુદ્ધપણાની પર્યાયનો પ્રકાશ થાય છે, અને તેનો આધાર વસ્તુ છે ધ્રુવ તો કાયમ રહે છે. આમ તો સમજાય એવું છે બાપુ. હા હા, અરે દુનિયા હેરાન થઈને રખડી મરી છે. એને આ તત્વની શું ચીજ છે એની ખબરું નથી. હા હા હા, એક કીધું હવે ભાવ પછી આવશે.